यह कह्या सर्वे परोक्ष हरिजन जी एने केने प्रगट नथी मळ्या भगवन जी। तोय कोई मोळा न पड़िया मन जी कहुवार हजार एने धन्य धन्य जी। स्वामी के आ बदा भक्तों ने मैं कथा लखी बदा परोक्ष भक्त એને કોઈને પ્રગટ ભગવાન મળ્યા નથી, છતાંય કોઈ મોળા પીડ્યા નથી, ઠેઠ સુધી સાર ધાર વર્તી ગયા છે ભગવાનને રાજી કરવા માટે। તો સ્વામી કે એવા ભક્તોને હજારો હજાર ધન્યવાદ છે જેને પ્રગટ ભગવાન મળ્યા નથી। કોઈને ધર્મ મળ્યા ને, કોઈને ઇન્દ્ર મળ્યા ને, કોઈને ઋષિ મળ્યા ને, કોઈને દેવતાઓ મળ્યા છે, કોઈને કૃષ્ણ મળ્યા, કોઈને રામ મળ્યા છે, પણ સ્વામી કે આજ આપણને તો પ્રગટ સ્વામી નારાયણ મળ્યા છે। વિચાર કરો તો આપણે તો મોળા પડાય હે? પ્રગટ સ્વામિનારાયણ મળ્યા પછી મોળું ન પડાયો, હા, હિંમત રાખી અને લીધે જવાનું। ધન્ય ધન્ય એહ જનને જેણે શિષ્ય સાટે સોદો કર્યો, તજી સે આશતન મનની એવો ઉદ્યમ જેણે આદર્યો। સ્વામી એવા જનને ધન્યવાદ આપે છે કે જેણે માથા હાટે ભગવાનની ભક્તિ કરવાનું નક્કી કર્યું, સોદો કર્યો। કહો, હા, તમને ધંધાનો સોદો કરતા હેમ? માથું જાય પણ ભક્તિ ન જાય, નિયમ ન જાય। મહારાજે વચનાદમાં કીધું ને, નિયમ નિશ્ચય ને પક્ષ આ ત્રણ વાના હોય પાકો સત્સંગી કહેવાય। નિયમ કયા? તો કે પોતાના ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા છે પંચવર્તમાન, એ શિર સાટે પાળે, ક્યારે એનો ત્યાગ ન કરે। નિયમ એને કહેવાય, ભગવાને આપેલા નિયમને પાળે, ગમે એવા દેશકાળમાં પણ એ નિયમ ન ચૂકે। નિશ્ચય હોય એકવાર ભગવાનને જાણ્યા પછી ગમે એવા દેશકાળમાં એને ડગમગાટ ન થાય કે સ્વામિનારાયણ ભગવાન હશે કેમ, ઘણા વર્ષ ભક્તિ કરી સેવા કરી પણ કાંઈ ભાળ્યું નહીં, નથી ભાળ્યું, એ આપણો દોષ છે, ભગવાન તો નિર્દોષ છે, એ તો સુખ આપવા બેઠા છે, પણ આપણે એવા પાત્ર નહીં બનતા ત્યાં સુધી ભગવાન મળતા નથી। ભગવાનના ભક્તનો પક્ષ રાખો, નિયમ નિશ્ચય ને પક્ષ આ ત્રણ વારના મહારાજ કે જેમાં હોય પાકો સત્સંગી છે। પાકા સત્સંગી થવું છે ને તો ત્રણ વારના રાખજો દઢ, નિયમ નિશ્ચય ને પક્ષ, સાચાનો પક્ષ રાખો, ખોટાનો નહીં, એ ભગવાનને બહુ ગમે છે। લીધો સિંદોરો શિષ્ય હાથમાં, તેહ સાથ જોવા કેમ રહે, મરવાની તો બીક જ મટી, અસી આગનો ભાગ્યો ભહે। શરીર હોય ને લડવૈયો, એ રણમાં લડવા જાય ત્યારે માથું હાથમાં લઈને લડવા જતો હોય છે। જેણે શિષ્ય સાટે ભક્તિ કરવાનું નક્કી કર્યું હોય એ કોઈનો સાથ જોવા ઊભો ન રહે। ફલાણા ભાઈ મંદિરે જાય તો આપણે જવું હે? એ કાંઈ કોઈની વાત ન જોયો. એક ભાઈ કહે, મારે સાધુ થવું છે પણ ફલાણા ભાઈ થાય ને તો થવું છે. બચ્ચુ ભગત ને ઓલા હતા હાવરના, કોણ, વિઠ્ઠલ ભગત, એ બેની જોડી હતી. એ કે બે આપણે હેરે થઈ જાય સાધુ, ગિરનારમાં વૈયા જાય, કે ગિરનારમાં ત્યાં મળી રહે કોઈ મહાત્મા. તે એક દી વિચાર કરીને બે નીકળ્યા સિદ્ધકુટી. તેથી બહુ શેટી પડતી પછી તરી વહેલા વરહ પહેલાં સિદ્ધકુટી આમ ત્યાં જંગલ જેવું હતું. ત્યાં જઈને બે બેઠા, વિચાર કર્યો કે ગિરનારમાં તો જાઓ પણ ખાવાનું શું કરશો, ઓઢવા પહેરવાનું શું થાય, ઠાકોરજીને હાકર ધરાવવાનું શું થાય. હવે આવા વિચાર કરી કે સાધુ થાય ભાઈ? હે, કોઈની વાટ જોવે કે તું થા તો હું થાવ, એમ મેળ પડે? એ તો સાથ જોવા કેમ રહે, કોઈનો સાથ ન લે. એને તો નક્કી કર્યું છે કે રણમાં જવું, લડવા, ભગવાનના માર્ગે હાલવું છે. એમાં બીક છે નહીં, બીક તો મટાડીને જ નીકળ્યો હોય, એને કોઈ પ્રકારની બીક ન હોય. અસી એટલે તરવા નાગ, એટલે અગ્નિ જોઈ નહીં પાસે ભાગીને હોયો ન જાય. હો ભાઈ, સુરા અને સતીનો આ બેનો દ્રષ્ટાંત આપ્યું. સતી અગ્નિ જોઈને પાછી ન વળે, અને સુરો રણમાં ભાલા ઉડતા હોય, તરવારો હામે હામે ખેંચાતી હોય, પણ સુરો કોઈ દી પાછો અઠે નહીં. આગળ ચાલતા આનંદ હતી, આવે જટ દઈ રણજૂ પરે, એક લડી મરે એક બળી ટળે, માને બેવું વાત અનુપરે. એને તો આગળ ચાલવામાં જ આનંદ હોય છે. સુરવીર હોય ને, લડવા નીકળ્યા પછી આગળ જ ધપે જાય છે, પાછો પગ કરતો નથી. એ તો રણમાં ક્યારે જડ જઈને સામે વાળાને ખતમ કરી નાખું. એક લડી મરે ને એક બળી ટળે કહો, પણ પાછો વળવાનું નામ ન લી. સુરવીર સતી અને સંતની એક રીત છે. ભગવાનને માર્ગે જાતા ગમે એટલા કષ્ટ પડે, પણ પાછા ન વળાય. ભગવાનને મેળવે પાર કરે. હિંમતવાળા હોય ને એ પાછા હટતા નથી. કીર્તન ગાઈ લો આપણે 404. જો હોય હિંમત રે નર ને ઉરમાહી ભારી,
જો હોય હિંમત રે નર ને ઉરમાહી ભારી,
જો હોય હિંમત રે નર ને ઉરમાહી ભારી,
રે નર ને ઉરમાહી ભારી,
એ દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી,
દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી,
હે દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી,
દ્રઢતા જોઈને રે
તેની મદદ કરે
મોરારી,
હો બીકત જીને રે નિત હિંમત સો તો બોલે, મસ્તક માયા રે સર્વે તૃણ જેવું તોલે,
મસ્તક માયા રે સર્વે તૃણ જેવું તોલે,
કેસરી સિંહને રે જેમ શંકા મિલે નહીં મનમાં,
કેસરી સિંહને રે જેમ શંકા મિલે નહીં મનમાં,
એકાએકી રે નિરભે થઈ વિચરે વનમાં,
એકાએકી રે નિરભે થઈ વિચરે વનમાં.
બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જો નરને હિંમત હોય ને, તો એની હિંમત જોઈને ભગવાન એની મદદ કરે છે, એની ડરતા જોઈને ભગવાન એની વારે આવી જાય છે. સુરવીર હોય, હિંમતવાન હોય તો બીક તજીને હિંમત સ્વતા જ વાત કરતા હોય છે. એની પાસે ક્યારેય મોળી વાત ન હોય. ભગવાનના નિયમ પાળવા હોય, સત્સંગ કરવો હોય, સેવા કરવી હોય, ભજન કરવું હોય, ધ્યાન કરવું હોય, એની પાસે કોઈ દી મોળી વાત ન હોય કે આપણાથી નહીં થાય. આ બધું શું ન થાય. મસ્તક માયા સર્વે તૃણની જેવું તો લે. બોલો, આ શરીર અને તન ધન કુટુંબ પરિવાર એ બધાને તૃણના જેવું ગણે. કહો, તૃણખલાનો કોઈને ભાર પડે? સામાન્ય ગણાય. જેમ વનનો રાજા કેસરી સિંહ એકલો ફરતો હોય પણ એને કોઈની બીક ન હોય, એકાએકી નિર્ભય થઈને વનમાં ફરતો હોય, એમ હિંમતવાળો ભગત છે ને, એ તો ભાઈ ભગવાનને માર્ગે એવો હેલ્યો હોય કે ગમે એવા દેશકાળમાં એ પાછો ન પડે, નિર્ભય હોય. કારણ કે ભગવાનનો આશ્રય છે એ નિર્ભય કરનારો છે. ભગવાનને આશ્રય ગયા પછી એને ભય હોતો નથી. અહીંયા સ્વામી સિંહની વાત કરે છે. હે પંડે છોટો રે મોટા મેંગળ ને મારે,
પંડે છોટો રે મોટા મેંગળ ને મારે,
હે હિંમત વિના નો રે હાથી તે જોઈને હારે,
હિંમત વિના નો રે હાથી
બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જન શુરા,
બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જન શુરા,
તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા,
તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે
ચૂરા, તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા,
તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા,
એ જો હોય હિંમત રે નર ને ઉર માહી ભારી,
જો હોય રે નર ને ઉર માહી ભારી,
એ દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી,
દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી.
સ્વામી કે કેસરી સિંહ પંડે છોટો હોય પણ મોટા મોટા મેંગળ એટલે હાથીને પણ ગંડસ્થળ ફાડી નાખે ને મારી નાખે. કેસરી સિંહ જ્યારે ગંધ છોડે ને ત્યારે કરોડો હાથીને આમ ધ્રુજારી છૂટી જાય. કેવું મોટું પ્રાણી, પણ સિંહની જે ગંધ એનાથી સહન નથી થતી. કહો, કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે, તેમ આત્માના ઉજ્યોતથી અજ્ઞાન નાશે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસ, કરી એટલે હાથી, કરોડો હાથીના ગાઢ મોકળા થઈ જાય. પંડે છોટો હોય પણ મોટા હાથીને મારી નાખે, હિંમત વિનાનો હાથી રે તે જોઈને હારે. એવું મોટું પ્રાણી પણ એને, નકર સિંહને તો હોંડમાં લઈને ફેંક્યું હોય ને તો કેટલાય મીટર દૂર પડી જાય. કહો, પણ હિંમત નહીં. એટલે એમ ભગવાનના ભગત હોય ને હિંમત જોવે, ભગવાનને માર્ગે ચાલવામાં ગમે એવા વિઘ્ન આવે તો એ પાછો ન પડે. બ્રહ્માનંદ સ્વામી કે એમ સમજે ને એ જન શુરા કહેવાય. ગુરુ વચને તનને ચૂરે ચૂરા કરી નાખે. આગળ વાત આવી હતી ને ઉપમન્યુ ને આરુણીની. કહો, બાર બાર વરહુદી કેવી સેવા કરીને ગુરુને રાજી કર્યા. તેમજ સાચા સંતને તજી જોઈએ તે તનની આશ, દેહ રખા સરખા કાયર નર ते तो के दिन होय हरिदास। આમ સ્વામી કે હાચા સાધુ ને હાચા હરિભગત હોય એને તો તન સુખની આશા છોડવી પડે છે, દેહ રખા, દેહનું જ લાલન પાલન કરવામાં જિંદગી કાઢી નાખી, એને ઊની આંચ ન આવવા દે, પાકલ ગુમડા જેવા, પાકલ ગુમડું હોય ને એને કપડું અડે તો પછી હવા કો લે, હે, પણ સુરવીર હોય ને એને એ કાયર ને સુરવીરની વાત આખી અલગ છે, માટે હાવ દેહ રખા ન થવું, દેહ રખા હોય એનાથી નિયમ ન પડાય, થોડી ઘણી આત્મનિષ્ઠા જોવે, સવારે વહેલું જાગવે તો કે આપણું કામ નહીં હો ભાઈ, એ કથામાં આવું આપણું કામ જ નહીં, એક ભાઈ તો આખો મહિનો કીધું કે મારે આવવું જ છે, આવ્યા કે ન આવ્યા બહુ ખબર નહીં, બે દી આવ્યા હોય તો, કારણ કે હવાના પરમાં ભાઈ દેહના સુખને નહીં ગણીને ઊંઘને જાકારો કરીને ઉઠી જવું અને આવી જવું એ કામ બહુ કઠણ છે, દેહ રખા સરખા કાયર નરકો તે તો કેદી ન હોય હરિદાસ, ભગવાનના દાસ એ બની શકતા નથી, દાસ બનવું હોય એને તનની આશાઓ તનનું સુખ છોડવું પડે છે, જેટલા જેટલા ભગવાનના દાસ થયા છે ને એણે બધાએ આ લોકના સુખ છોડ્યા છે, એણે આ લોકમાંથી ઉદાસ થઈ અને ભગવાનની તરફ વળ્યા છે, શરીરના સુખ દુઃખ એણે ગણ્યા નથી, કહો હરિદાસને હોય હિંમત ઘણી, ગણે તનને તરણા તોલ, લાલચ મેલી આ લોક સુખની, પામવા વસ્તુ અમોલ, હરિદાસ એને તો હિંમત હોય સ્વામી કે શરીરને તો તરણા જેવું ગણે, આ લોકના બધા સુખને એને લાલચ મૂકી દીધી, એની દ્રષ્ટિ તો ભગવાનમાં પહોંચી ગઈ છે કે મારે તો ભગવાનનું સુખ મેળવવું છે, આ સુખ હોય આ લોકનું તો એમાં એની દ્રષ્ટિ ન હોય, એમાં એને બંધન ન હોય, એને તો એક જ તાન હોય કે ભગવાનનું સુખ અવિનાશી છે ને એ સુખ મેળવવું છે, અચળ સુખમાં આવી ઘણી પૂરણ વળી, પ્રતીત અસત્ય સુખ પણ ઓળખ્યું, જાણ્યું જેવી છે એની રીત, અચળ સુખમાં મન પોગાડ્યું છે ભાઈ, ન્યા દ્રષ્ટિ પોગાડીશ કે આ બધા સુખ આ લોકના છે એ બધા તો નાશવંત છે, દુઃખરૂપ છે, જડ છે, એક દિવસ સુખ રહે તો આપણે જતા રહેવું ને આપણે જતા રહેવું, સુખ પડ્યું રહે કાંઈ નક્કી નથી ભાઈ, કહો માટે અસત્ય સુખમાં બહુ પડ્યું ન રહેવું, અસત્ય સુખ મનાવવું પડે આ લોકનું બધું, જે સાચું માની મીંડ્યા છીએ ને આપણે બધા એને એક દિવસ કાળ ઠપાટ મારી દેવાનું છે, કહો ગુણાતન સ્વામી કહેતા કે જ્યાંથી અચાનક ઉછાળા ભરવાના છે એને માટે રાત્રિ દિવસ ઉદ્યમ કરે છે, અને જ્યાં જઈને ક્યારે ફરવાનું થતું જ નથી એના માટે કોઈ ઉદ્યમ કરતા નથી, કહો ભગવાનનું સુખ જેને સાચું મનાણું હોય તો એને માટે ઉદ્યમ થાય, ને આ લોકના સુખ સાચા મનાણા છે એટલે આને માટે ઉદ્યમ થાય, શકો રાત્રિ દિવસ એની જ કથા ને એની જ વાતો ને એનું જ ધ્યાન ને એનું જ ભજન હવ કરે છે, ભગવાનનું ભજન કરનારા તો તમારી જેવા થોડા ઘણા નીકળે, બાકી તો પૈસાનું ભજન, વ્યવહારનું ભજન, સ્ત્રીનું, છોકરાનું, ગાડી, બંગલા, ધંધા, બિઝનેસ, માન મોટપ, ખાન પાન, આ બધા એને ભગવાનના ભજનમાં વિઘન કરનારા છે, સાચા સુખમાં દ્રષ્ટિ પહોંચે ને ત્યારે મેળ પડે ભાઈ, પારખું થવું પડે ખરા ખોટાનું, તમને હીરામાં ખરા ખોટાની ખબર પડે પછી ખોટા હીરાનું કોઈ દી નામ લોશો ભાઈ, કોઈ દી પડીકો હાથમાં લ્યો ખોટા હીરાનું, ખબર પડી ગયા ખોટા છે, આનું કાંઈ આવે નહીં, આને લેવાય નહીં, એમ આ લોકના તમામ સુખ સ્વામી કે હાવ ખોટા છે, એમાંથી કાંઈ નીકળવા નથી વાસના સિવાય. અંતે નીકળશે તો વાસના રહે બસ. સુખ ઘણું માન્યું ઘનશ્યામ માન, મેલ્યું અલ્પ સુખ અળગુ પરું, એ સિદ્ધને ખાય ખાટી છાશને, અરે મેલી પીયું સરસ પ્રવાહ. કહો, ઘણું સુખ માન્યું ઘનશ્યામમાં, જેણે ભગવાનમાં સુખ માન્યું છે ને એણે અલ્પ સુખ અળગું કર્યું છે. કહો, અલ્પ સુખમાં એણે પછી ચિત્ત દીધું નથી. કોઈ પિયુષ રસ અમૃત રસને મૂકીને ખાટી સાઈ શું કામ ખાય? કહો, પીવે કોઈ ખાટી સાઈઝ ભાઈ? અમૃત મળતું હોય એમ ભગવાનનું સુખ છે અમૃત છે, અને વિષયનું સુખ છે એ ખાટી સાસ જેવું છે. સ્વામી કે હારા હારા કપડા ને હારા હારા વાઘા તજીને ચામડું કોણ પહેરે? કહો, એમ ભગવાનનું સુખ મૂકી અને બીજા સુખને કોણ ભોગવે? ભગવાનમાં જેને સુખ મનાણું છે એ બીજા સુખની ઈચ્છા કરતા નથી. તેમ ભક્ત જગતના સુખ જોઈને લોભાય નહીં લગાર, નિષ્કુળાનંદ તેહ ભક્ત સાચા, ફેર નહીં રતી ભાર. લ્યો, ખરેખરા ભગવાનના ભગત છે આ જગતના સુખને જોઈને લોભાતા નથી. લગારેઓ જરાય નહીં, જાજા તો નહીં, સ્વામી લખે છે એને ભગત કહેવાય. નિષ્કુળાનંદ તે ભક્ત સાચા, સાચા ભગત ઈ છે કે દુનિયાના તમામ સુખો એની પાસે આવી પડે ને તો એ લોભાય નહીં, અહોહો પણ એને થાય નહીં, એની દ્રષ્ટિ તો ભગવાનમાં પહોંચી હોય છે. કહો, ફેર નહીં રહેતી ભાર. બધાના સુખનું પરિમાણ કરી રાખવું જોઈએ માણસે, કે ભાઈ રાજાનું સુખ આવું છે, દેવતાનું સુખ આવું છે, ઇન્દ્રનું સુખ આવું છે, બૃહસ્પતિનું સુખ આવું છે, બ્રહ્માનું સુખ આવું છે, વિરાટ નારાયણનું આવું છે, પ્રધાન પુરુષનું આવું છે, પ્રકૃતિ પુરુષનું આવું છે, અક્ષરનું સુખ આવું, અક્ષરધામનું આવું છે, પુરુષોત્તમ નારાયણનું સુખ આવું છે. બધાના સુખનું પરિમાણ જે કરી રાખે ને તો સર્વથી શ્રેષ્ઠ સુખ હોય તો ઘનશ્યામનું છે. સુખ ઘણું માયનું ઘનશ્યામમાં. કહો, મેલું અલ્પ સુખ અળગું કરી, ભગવાનમાં જેને સુખ મનાણું ને એને બીજા સુખ હાવ તુચ્છ થઈ જાય છે, અલ્પ થઈ જાય, એનો પછી એને ભાર નથી રહેતો. કોઈની તમે ગમે એટલી સંપત્તિ જોવો કે કોઈના વૈભવ જોવો, પણ ભગવાનમાં જે સુખ માનતા હોય એને એમાં કોઈ દી અહો પણ થતું નથી. કારણ કે એની દ્રષ્ટિ પહોંચી ગઈ છે ભગવાનમાં. સ્વામી હવે એક પદ લખે છે અહીંયા, સાચા ભક્તની રીત સર્વે સાચી, સાચા સર્વે આચરણ એ નારે, ખાતા પીતા સુતા જાગતા જાણીએ, ઉપદેશ રૂપ અનુપ તેના, સાચા ભક્તની રીત સર્વે સાચી. સાચા ભક્તની રીત બધી સાચી હોય સ્વામી, આચરણ એનું સાચું હોય, ખાવાનું પીવાનું સુવાનું બેહવાનું જાગવાનું તમામ ક્રિયા સાચા ભક્તની ઉપદેશ રૂપ હોય છે. કહો, એના જીવનમાંથી ઉપદેશ મળી રહે છે. મોટા સાધુ કે મોટા ભગવાનના ભગત હોય ને એને ભેગા રહેવાથી એનું જીવન તમને ઉપદેશ રૂપ હોય છે. કહો, એને ઉપદેશ દેવો નહીં પડતો, એનું આચરણ એ જ ઉપદેશ છે. એનું ખાવું, એનું બોલવું, એનું પીવું, એનું સાંભળવું, એમાંથી તમને ઉપદેશ મળી રહેશે. હાલતા ચાલતા જોતા માય જોવું ખરું, લેતા દેતા બોલતા માં કળી લઈએ, જાતા આવતા પાસ વાસ વસતા, કેમ ન કળાય એ હ કહો તૈયે, સાચા ભક્તની રીત સર્વે સાચી. હાલતા ચાલતા જોતા સ્વામી કે ખરી રીતે તપાસ કરી લેવું, લેતા દેતા બોલતામાં કળી લેવા. માણસની સાથે તમે વ્યવહાર પાડો ને એટલે ખબર પડે કે કેવા છે એ. વ્યવહાર પડ્યા વિના ખબર પડતી નથી. ઘણા ભગત એવા હોય છે એના દર્શન કરીએ તો પાપ બળે, વ્યવહાર પડીએ તો જીવથી જાય. કયું સારું? દર્શન કરવા દૂરથી જય સ્વામિનારાયણ, એને વ્યવહાર ન પડાય, ભૂકા કાઢ નાખે, શેટા રહેવાય એનાથી. ભગવાનના ભક્તનું આચરણ એ લેતા દેતામાં બોલતામાં કળી લેવાય છે. કેટલા ઉદ્યમ છે આ કહો. એની પાસે આવતા, એની પાસે વાસ કરતા સ્વામી કે કળાઈ જાય છે માણસ કેટલામાં છે. બહુ કપટી હોય તો થોડા 400 મહિના ન કળાવા દે, બાકી બધું કળાઈ જાય. મહારાજ કે માણસની પ્રકૃતિ ઉપરથી કળાતી નથી, ભેગા રહેવાથી કળાય છે. ભેગા રહ્યો ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, ઉઠતે જણાય, બેઠતે જણાય, બધી રીતે જણાય. મહારાજ કે ઉપરથી પ્રકૃતિ જણાતી નથી. ઘણા હેઠું જોઈને હાલતા હોય પણ અંતરમાં કામી હોય, ઘણા ફાટી દ્રષ્ટિ હાલતા હોય તો મહાનિષ્કામી હોય. આ તો એક દ્રષ્ટાંત મહારાજ આપ્યું, પણ એવું કાંઈ નથી કે નિશ્ચિત દ્રષ્ટિ જોઈને હાલતા હોય તો બધા કામી જ હોય, ફાટી દ્રષ્ટિ હાલતા હોય બધા નિષ્કામી જ હોય એવું પણ નથી હોતું. એ બધું ભેગું રહેવા જ ખબર પડે છે. માણસને સાથે રહ્યો ત્યારે એનું જીવન કેવું છે એ તમને જણાય આવે, કારણ ક્રિયામાં ખબર પડી જાય કે આ માણસનું જીવન આવું છે. કરતા ન કરતા હરતા ફરતા, ગાતા વાતા વળે હસતા હોય, રોતા ધોતા પોતા પહેરતા પરખી લીએ, છતાં વક્તા જાણે સુખદ સોયે, સાચા ભક્તની રીત સર્વે સાચી. કરતા હોય ન કરતા હોય, અકરતા હોય, હરતા હોય ફરતા હોય, ગાતા હોય, એ કંઈક વગાડતા હોય, હસતા હોય, ભગવાનના વિરહમાં રોતા હોય, દુઃખથી ન રોતા હોય ભગવાનના ભગત. દુઃખ પડે જ ન રોવે, પણ ક્યારેક ક્યારેક ભગવાનનો વિરહ થઈ જાય ને તો રડતા હોય છે, ભગવાનની આગળ બેહીને રડતા હોય છે. કહો, ભગવાનના ભગતને ગમે એવું દુઃખ પડે તો દુઃખથી ન રડે. ભગવાનનું દર્શન ન થાય ત્યારે અકળામણ થાય ત્યારે એ રડતા હોય છે. ધોતા, હાથ ધોતા હોય, નાતા હોય, પોતા એટલે ધોત્યા પહેરતા હોય, હા એને પરખી લઈએ સ્વામી કે. છતાં વક્તા, હા વક્તા હોય પણ સ્પષ્ટ હોય, કોઈ પ્રકારનું કપટ ન હોય. જાણો સુખદ સોઈએ, આવા માણસ છે સાચા ભગત, એની બધી જ રીત સાચી હોય છે, કોઈ રીતે એની ખોટી ન હોય. કહો, જે જે આચરણ સાચા સંત આચરે, તે તે સર્વે છે વળી સુખકારી, અખંડ ધામમાં એ જ પહોંચાડે, નિષ્કુળાનંદ કહે છે વિચારી, સાચા ભક્તની રીત સર્વે સાચી. લ્યો, જે જે આચરણ સાચા સંત આચરે છે એ બધા જીવાત્માને સુખકારી હોય છે, એમાંથી બધાને સુખ જ મળે. સજ્જન અને સાધુનું જીવન એવું હોય કે બધાને સુખ આપે, બધી જ ક્રિયાની સુખકારી હોય છે. અને એવા જ મળી જાય સાચા સાધુ તો સ્વામી કે અખંડ ધામમાં એ જ પહોંચાડે જીવાત્માને. બોલો બીજો કોણ પહોંચાડે? એ તમને ઠેઠ અક્ષરધામમાં પહોંચાડી દે. નિષ્કુળાન સ્વામી કે આ બધી મેં વાતો વિચારીને લખી છે, એમનેમ નહીં લખી આ કથા. બહુ બહુ વિચાર કરી સાચા ભક્તના લક્ષણ શાસ્ત્રોમાં લખ્યા છે, સાચા સાધુના લક્ષણ શાસ્ત્રોમાં લખ્યા છે, અને એનો જ મહિમા શાસ્ત્રોમાં ગવાણો. ખોટાનો તો ક્યાંય ગવાણો નથી, પણ સાચાને વાય પછી ખોટાનું હાલે ખરું. એટલે હુકા વાંહે લીલું બળે ને, એમ શેરડી વાંહે એરડી, શેરડીને પાવ પછી કંઈ એરડા વાંહે વાવે ને પાવા ન પડે તો પીએ જ જવાના હોય ને. એમ સાચા સાધુ હોય જગતમાં, સાચા હરિભગત હોય, એનું આચરણ જ એવું હોય બધાને સુખ કરે, કોઈને દુઃખી ન કરે. કહો એટલે સ્વામી હવે એક મૃદગલ ઋષિની વાત લખે છે. સુણો એહ મૃદગલ ઋષિની રીતજી, વીણે અન દિન પંદર લગી નીતજી, કરી પાક જમાડે અભ્યાગત ઘણે હિતજી, વધે અન તેહ જમે કરી અતિ પ્રીતજી. હવે આ મૃદગલ ઋષિની કથા લખે સ્વામી. પંદર દિવસે શેરીમાં પડેલું ખળાવાડમાં ખેડૂએ ખળા લઈ લીધા હોય ને, થોડું ઘણું પીડ્યું હોય ને, અનાજ દાણા વેરાણા હોય બીજું તીધું ખેતરમાં ત્યાં પીડ્યું હોય, એમાંથી વીણે છે ને અંદર પંદર દિવસે જે અનાજ ભેગું થાય ને પછી એને રાંધે છે, અને રાંધીને પછી જમતા નથી, અભ્યાગતની વાટ જોવે છે કે કોઈ અભ્યાગત આવે તો એને જમાડીને આપણે જમીએ. કેટલી ધીરજ કહો. આને શીલવાન વૃત્તિ કહેવાય. મૃદગલ ઋષિને આ વૃત્તિ હતી, કોઈની પાસે માગવાન નહીં, દાણા વીણવાના જ્યાં હોય પીડ્યા હોય ત્યાંથી, કહો જોલી નહીં માગવાની. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો સંતોની જોલી બહુ મોટી, ટ્રેક્ટરને ટેમ્પા લઈને નીકળે, વરહ દાડાની જોળી એક દિન નહીં. કહો આ કોઈ પાસે માગતા નથી, પડેલું વીણીને પંદર દિવસે અનાજ ભેગું કરે છે. કરી પ્રીતયતી જમતો ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા, અતિ આદર દઈ બ્રાહ્મણે જમવાને બેસારિયા. દુર્વાસા ઋષિને ખબર પડી કે મૃદગલ ઋષિની કે રીત જોઈને એમ કે એની કીર્તિ બહુ વધી. મૃદગલ ઋષિની બધે વાતો થવા મળી કે ઋષિ તો એક છે પૃથ્વી ઉપર કે બહુ મહાન છે, પંદર દાડે અન્ન વીણીને જે કાંઈ દાણા આવે છે એનું રાંધીને અભ્યાગતને જમાડીને જમે છે, આવા છે મૃદગલ ઋષિ. દુર્વાસાને એમ છું કે એને હવે આપણે પાડીએ એની ટેકમાંથી. દુર્વાસા ને વિશ્વામિત્ર ને આ બધા છે ને હૃદયના બહુ દયાળુ, હા એ બધાને ઝપટમાં લઈ લી. એટલે એને ખબર પડી દુર્વાસાને આવ્યા છે મૃદગલ ઋષિ પાસે. ઋષિ તો રાજી થઈ ગયા કે આવો આવો મહાત્માજી, મહારાજ જમવાનો સમય થયો અને હું અભ્યાગતની રાહ જોતો હતો અને તમે આવી ગયા. પછી કીધું કે હું ભૂખ્યો છું, મને જમાડે, એટલે જમવા બેહાર્યા. જમી અન જે વધ્યું હતું તે ચોળી પોતાને તન, ચટક દઈ ચાલી નિશ્રા ગયા શિવને ભુવન. જેમાં ખરા પણ જે વધ્યું હતું ને આ મૃદગલ ઋષિ માટે ન રાખ્યું. તમે નાવા બેહોન કેમ હાબુ જો શરીરમાં બધે ચોપડો ને, તે જે વધ્યું હતું બધું શરીરમાં ચોપડી ચટક દઈને હાલી નીકળ્યા. આ તો દુર્વાસા ભાઈ, હા વગર વાક્ય હેરાન કરનારા. વાક કોઈને હેરાન કરે તો વાંધો નહીં, વગર વાક્ય ભૂકા કાઢી નાખે. શિવને ભુવન, આ શિવનો અંશ કહેવાય છે દુર્વાસા મુનિ. ક્રોધમાં ક્રોધમાં એટલા ઉપલા ઓઠ ખાઈ ગયા છે, દાંત ભીસી ભીસી ઓઠ નથી રહ્યા એમને. બોલો એટલો ક્રોધ દેવતાને આપી દેશે આપણે. પવન થોડોક વધારે હોય ને જટાનું બધું જો કંઈક ઉડ્યું હોય તો એને શાપ આપી દે. કહો પહેલાં શાપ બહુ લાગતા, અત્યારે સારું છે શાપ કોઈનો લાગતો નથી ને આશીર્વાદ એ બહુ ફળતા નથી, નકર તો માણસ હેરાન થઈ જાત. એટલે ઓછું પહેલાં સમર્થ હતા ને એટલે શાપ દેતા એટલે એમ થઈ જ જતું. અત્યારે બાયું બાયું બાંધે જયારે શાપ બહુ દે, પણ કહેવત છે ને સંખણી ના કાંઈ શાપ લાગે નહીં. હે એને તો હરે ને ફરે શાપ નો આવે, તારું નખો જ જાય. વશિષ્ઠન, દુર્વાસાન, વિશ્વામિત્રન રાજાઓ પેલા આનાથી બહુ બીતા કે શાપ નો દઈ દે તારું. હા વશિષ્ઠ જો ને યજ્ઞ કરવાનું કહીને વૈયા ગયા ઇન્દ્રનો, પછી ને મેં યજ્ઞ કર્યો તો આવીને કે તે કેમ યજ્ઞ શરૂ કરે, જા શાપ દઉં તો એના તારો દેહ પડી જાય. લ્યો હું વાક હતો, દક્ષિણાનો લોભ લઈ ગયો. બોલો ઓલો રાજા કે ગુરુ મહારાજ તમે જોયા વિના ના એમને મને શાપ ઠપકારો છો, મારો કાંઈ વાંક, હું તમને શાપ દઉં તમે આના મરો. લ્યો એ મર્યા ને વેશ્યા પુત્ર છે, પહેલાં શાપ લાગી જતા હામાં હામાં, અત્યારે કળિયુગમાં હોય ને તો હેરાન કરી નાખે બધાને. એટલે બહુ બહુ કોઈનો દ્રોહ થાય તો ઓલી ભગવાન પછી એને માફ ન કરે, માટે કોઈને શાપ ન દેવો, આશીર્વાદ દીધા કરવા. હું હા પછી 15 દિવસે વળી ભેળું કર્યું બ્રાહ્મણે અન્ન, તે પણ તેમનું તેમ કર્યું તો એ રહ્યા મૃદગલ મગન. 15 દિવસે આ ભેગું કરીને રાંધીને ચાર કરીને દુર્વાસ આવી જાય, નિયમ થઈ ગયો એનો, કારણ કે સત્યની ટેકથી પાડવાસ. 15 દિવસ બીજાઈ ગયા, વળી અનાજ ભેગું કર્યું, વળી રાંધ્યું, અભ્યાગતની રાહ ત્યાં દુર્વાસ આવી ગયા, જમાડ્યા વજુ એટલું ચોળીને હાલતા થઈ ગયા. એમનો એમ કરતા વળી વીતી ગયા દ્વાદશ માસ, અન્વિનાના એટલા પડ્યા ચોખ્ખા ઉપવાસ. 12 મહિનાના ઉપવાસ મૃદગલ ઋષિને થયા દુર્વાસાના પ્રતાપે. વિચાર કરો, આપણે તો એક ઉપવાસ કર્યો તો બીજે દિવસે ચક્કર આવવા મળે ને ગલુચ્છા ખાઈ જઈ, હે બીપી ઘટી જાય ને કા પડી જઈ. આ સતયુગની વાતો, અન્નહામાં પ્રાણ નહોતા ત્યારે, હાડહામાં પ્રાણ, શરીર પડે ત્યારે પ્રાણ ગળી ગળી. કહો કળિયુગમાં તો અન્નહામાં પ્રાણ લખ્યા છે. 5 દિન ન ખાતો પછી દોરવો પડે બે જણે પકડીને. કહો આમનું આમ કરતા કરતા 12 મહિના વ્યતીત થઈ ગયા, અન્ન વિનાના એટલા ઉપવાસ ચોખ્ખા પાડ્યા છે દુર્વાસા ઋષિ. ત્યારે દુર્વાસા રાજી થઈ ગયા, હો હવે આશીર્વાદ દઈશ. ત્યારે દુર્વાસા કહે ધન્ય દ્વિજ તું, ધન્ય ધીરજ તારી નિદાન, તેહ સમામાં તેડવા આવ્યા વિબુધના વિમાન. દુર્વાસા કે ધન્ય છે બ્રાહ્મણ, ધન્ય છે તારી ધીરજને, અને એ સમામાં દેવતાઓ વિબુધ એટલે દેવતાના વિમાનો તેડવા આવ્યા છે, બે હિજાઓ વિમાનમાં તમને સ્વર્ગમાં લઈ જાય. હા તમે આટલું બધું તપ કર્યું, આટલી બધી સાધના કરી, અમે તેડવા આવ્યા છીએ. જો આટલું બધી સાધના કરી મળ્યું સ્વર્ગ, આજ તો તમે જુઓ સ્વામિનારાયણ ભગવાન મળ્યા બધાને અક્ષરધામ આપી દઈશ. કહો આપણી સાધના શું, કહો આપણું તપ શું, આપણો ત્યાગ શું, આપણો વૈરાગ શું, આપણી ભક્તિ શું. છતાંય શ્રીજી મહારાજે કૃપા કરીને આજ પોતાના ભક્તને એનું અક્ષરધામ આપ્યું છે. પણ ઋષિ જ્ઞાની હતા, દેવતાઓ તેડવા આવ્યા પછી ગયા નથી. એને પૂછ્યું કે ભાઈ તમે જ્યાંથી તેડવા આવ્યા છો એ સુખનું વર્ણન કરો, ત્યાં શાશ્વત સુખ છે કે નાશવંત છે, ત્યાં ગયા પછી ફેરવણી રહેવું છે કે પછી ફેરવણી નથી, એ વાત કરો પછી વિમાનમાં બેહું. કહો બેસો ઋષિ વિમાનમાં, તેડી જાય અમરપુરમાં, સચ્ચ ટેક તમારી જોઈને, અમે આવ્યા તેડવા, ત્યારે પૂછ્યું સુખ દુઃખ સ્વર્ગનું, કહ્યું કઈક ચડે પડે પણ ખરા, ત્યારે મૃદગલ કહે નહીં આવું, એ ધામે લઈ જાઓ વિમાનને પરા. જો આપણને કો કીધું સ્વર્ગમાં આવવું છે, બે જાઓ અમેરિકા હોય, બે જાઓ તરત તૈયાર થઈ જાય. સ્વર્ગમાં તો ભાઈ મરીને જવું પડે, લી મેળ ન પડે. હે, ઋષિએ પૂછ્યું, મૃદગલ ઋષિ, ભાઈ તમારી વાત કરો. તો કે ભાઈ સ્વર્ગનું સુખ તો એવું છે કે આ તમારું પુણ્ય છે, 12 મહિનાના તમે ઉપવાસ કર્યા, એનું બહુ પુણ્ય થયું છે. તો જેટલું તમારું પુણ્ય છે એટલા દાડા તમે અહીંયા રહેશો, વિમાનમાં ફરશો, ખાન પાન વૈભવ સુખથી એ આનંદિત રહેશો. પણ એ પુણ્ય જ્યારે ખૂટશે એટલે તમારે એ મૃત્યુલોકમાં જન્મ ધરવાનો રહેશે. લો કરો વાત. ત્યારે મૃદગલ ઋષિ કહે, તો તમે પાછા વયા જાઓ, મારે તમારા લોકમાં આવવાનું થતું નથી. સ્વર્ગમાં ગઢપણ નથી આવતું ગણેશભાઈ, જ્યાં પુન ખૂટે એટલે એમનેમ જ હેઠા પડે છે. હા, બેલેન્સ હોય ભોગવાન, વૃદ્ધપણું કે બીમારી ત્યાં કાંઈ છે નહીં. સુખ સુખ ને જ્યાં સુધી રહ્યો ત્યાં સુખ જ ભોગવાન. પણ એક દુઃખ મોટું છે કે અહીંયા પાછું આવવું પડે, જન્મ મરણ ગર્ભવાસનું દુઃખ મોટું છે. એટલે સ્વર્ગમાં કોઈક આવવાનું કહે તો જાતા નહીં. હું હા, જ્યાંથી પાછું પડવું પડે ત્યાં જવાય જ નહીં. પુન કરી અમરા પરના સુખ પામીએ, અંતે પાછો ફોગટ ફેરો થાય. લ્યો, એક ભગવાનનું ધામ જ એવું છે, યદગત્વા ન નિવર્તન તે તદ્ધામ પરમ મમ. ભગવાનના ધામમાં ગયા પછી ક્યારે આ લોકમાં જોવાનું રહેતું નથી અને આવવાનું રહેતું નથી, કોઈ દુઃખ જ નથી. અલ્પ સુખને ભોગવી, પૂર્ણ ખૂટે પાછું પડવું, એવા સુખને વળી સાંભળી, ચોખ્ખું નથી એ વેને ચડવું. લ્યો સ્વામી કે વેને ચડવું ને ચોખ્ખું. હો, હા, અલ્પ સુખ ભોગવીને વળી પાછું પડવાનું, વળી પાછી મહેનત ને વળી પાછું દુઃખ, એ વેને હુકામ ચડવું જ જોવે. પછી અવધે તન તજી કરી ગયા તે અખંડ ધામમાં, નિષ્કુળાનંદ કહે સહયું કષ્ટ જે હ તે આવ્યું કામમાં. સ્વર્ગમાં નથી ગયા, પછી ભજન કર્યું ભગવાનનું, મંત્ર જાપ કર્યા છે, ભક્તિ કરી છે, તનનો અવધિ આવ્યો ત્યારે શરીર છોડીને ભગવાનના ધામમાં ગયા છે. તપ કર્યું છે, કામમાં આવી ગયું ભાઈ. માટે ધામમાં જવું છે ને તો આ પ્રમાણે કરવું પડશે. હે, ધામ બહુ દુર્લભ છે, જલ્દી મળે એવું નથી. માટે એવા ધામમાં આપણે જવું છે એટલા માટે બધી મહેનત છે. પણ એ ધામમાં આપણી દ્રષ્ટિ પહોંચી જવી પડે કે ભાઈ એ ધામમાં જ જવું છે આપણે. આ લોકના સુખ, આ લોકના વૈભવ, આ લોકની માન મોટાઈ, ખાન પાન, એ બધામાં જેટલી આસક્તિ છે એ ધીરે ધીરે ટાળવી પડશે. તમે ક્યાં બંધાયેલા છો એ રોજ નિરીક્ષણ કરવું પડશે. તમે કોઈ દી કરો છો જીવનનું નિરીક્ષણ, ક્યાં બંધાયેલો છું, કેટલી જગ્યાએ મને વધારે આસક્તિ છે, આ મારે છોડવાનું છું હોય તો આ છૂટે ખરું મારાથી. આવું બધું જીવનનું સર્વૈયું હોવું જોઈએ તો એ માણસ ધીરે ધીરે મુક્ત દશાને પામે છે. જેણે કોઈ દી બાબતનો વિચાર જ નથી કર્યો કે ભાઈ મારે કેટલી વાસના છે, કેટલી ઘટી છે, કેટલી વધી છે, તો એ માણસ આગળ વધી શકતો નથી. હિસાબ હોવો જોઈએ જીવનનો. તમે ધંધાનો હિસાબ કરો ને, 12 મહિને એટલો એ નફો, એટલી ખોટ, એટલી આવક, એટલી જાવક, એટલું ટર્નઓવર, એ બધું કરો છો તો જીવનનું સરવૈયું પણ હોવું જોઈએ, એની ડાયરી હોવી જોઈએ. ગયા વર્ષમાં એટલા ભગવાન સાંભળ્યા, એટલી જગતની વાસના ઘટી, એટલી ભગવાનની વધી. આ બધી ઝીણી વાતો છે. મોક્ષ કરવો હોય ને, અક્ષરધામમાં મુક્ત થઈને જવું હોય ને, ભગવાનની સેવામાં રહેવું હોય, એને આ બધાને કરવાનું છે. બાકી તો આ સત્સંગમાં તો હોઉં એ મજા માણે છે ને, આનંદ કરે, ખાઈ પીને જલસા કરે છે. નિયમ પડે તો ભલે, ન પડે તો મને ધુબાકા મારો. હા, અને એમ કહે છે કે ભાઈ આ ભગવાન તો સ્વામિનારાયણ એવા દયાળુ છે, તેડી જાય છે, તેડી તો જાય છે, પણ ક્યાં હલવાઈ જાવ એનું કંઈ નક્કી છે? કહો, તેડવા તો બધાને આવે જ છે મહારાજ, એનું બિરુદ છે, તેડવા તો આવવાના જ નક્કી છે, કે એના થયા એટલે તેડવા આવવાના, પણ ક્યાં રોકાઈ જશો એનું કાંઈ નક્કી નથી. કહો, એક બાભાને બળદ બહુ સારા જોડતા આવડતું હતું, તો એમાં વાસના રહી ગઈ. બોલો, તે મહારાજ ધામમાં લઈ જતા તો એક ભાઈ બળદ જોડતો હતો એવું બતાવ્યું, તે એક બળદને દોહરા હેઠે લાવે તો ઓળી પાછું બીજાને લાવવા જાય તો ઓલો ખાઈ જાય, ઓલો ઓહલાવી નાખે. મહારાજને કે મહારાજ આને બળદને જોડતા આવડ, તમે કહેતા હો તો હું જોડી આવી દઉં. મહારાજ કે જાઓ ને જરાક શીખવાડતા આવો. હા, એ ગયા તો મહારાજ તો એ ગયા, ભાભા ત્યાં હવલ્યા. એટલે તમે કહેતા હતા ને ધામમાં જતો હતો, મહારાજ તેડવા આવ્યા છે, ધામમાં જાઉં છું. તો કે ભાઈ આવી બી ના બનીશ. કહો, એક બાઈને સારું કૂટતા આવડતું હતું, તે લંગી બધી કૂટતી હતી તો એના કોઈને આવડતું નહોતું. મહારાજને કે મહારાજ આ બધી બાયો કૂટે છે એને કે આવડતું, હું શીખવાડતી આવું. મહારાજ કે જા, એ શીખવાડવા ગઈ તો કૂટવામાં રહી, હજી કૂટે છે, ધામ તો રહી ગયું શેટું. કહો, એટલે આપણી આવડે જ છે ને બધી, એ જ આપણને બાંધે છે. કહો, આ સંગીત વાળાને હારું વગાડતા ને ગાતા ને આવડતું હોય ને, એમાં મહારાજ બતાવે ધામમાં લઈ જાય, ઓલાને હરખો તાલ ન આવડતો મારી જેમ, તો કેવો આને આવડતું ને લો શીખવાડતો આવું, તો રહી જા ભાઈ તબલા વગાડ બીજે જન્મમાં, વાંધો નહીં. તો ઓલું બહુ ઝીણું કામ છે, અટપટું છે. મહારાજ કે ધામમાં જતા સીધીઓ આડી આવે તો વિઘન થાય બધા, એટલે હિસાબ રાખવો ક્યાં બંધાયેલા છે. જ્યાં બંધાયો ત્યાંથી છૂટવું. આ લોકમાં, સ્ત્રીમાં, ધનમાં, ખાનપાનમાં જ્યાં બંધાણા હોય ત્યાંથી છૂટવું. દેહનો અનાદર કરવો, ભગવાનના નિયમ પાળવા, સત્સંગની થાય એટલી સેવા કરવી, આનંદમાં રહેવું, ને મહારાજને હંભાર્યા કરવા. આપણને તો કોણ મળ્યા છે સ્વામી, કાને કોઈને પ્રગટ મળ્યા નથી, તોય એ મોળા કોઈ પીડ્યા નથી. આપણને તો કોણ મળ્યા છે, આપણા ધણી કોણ, વિચાર તો કરો. હે, આ લોકની નારીને પૈસાવાળો ધણી મળ્યો હોય ને તોય ફાલી ફૂલી ફરતી હોય છે. કહો, તો આપણને તો કેવા ધણી મળ્યા છે, વિચાર તો કરો. એનો કેપ હોવો જોઈએ, પણ આપણને એનો કેપ નહીં, આ લોકનો કેપ સડી જાય. માટે વાલા ભક્તો, ભગવાનનો કેપ રાખજો. જો હવે એક સિલોન શ્રુતિવાળા બ્રાહ્મણની કથા આવે છે, એ આપણે આવતીકાલે સાંભળશો. સદાનંદ સ્વામી મહારાજની જય.